சபைக்கு தலைமை தாங்குகிற ரெண்டு விடயம், கல்முனையில் வாழ்கின்ற தமிழர்களுக்கு ஒரு வரலாறு இல்லை என்று அவர் கூறுகின்றார். அந்த கருத்தை அவர் வாபஸ் பெற வேண்டும். இரண்டாவது அவர் சொல்லுகின்றார், இந்த நாட்டிலே இந்த பயங்கரவாதம் உற்சாக ஒழிக்கப்பட்டது. கௌரவ உறுப்பினர்களே, 26/8/2019 போன மாசம் முகமது மில்லானவர்களை சவுதி அரேபியாவில் இருந்து கொண்டு வந்து இன்று காத்தாங்குடி ஒல்லிக்குளத்திலே 3000 ஜெக்லஜ்
குச்சியும் குறிப்பாக நான் தமிழ் மக்களுக்கு வரலாறு இருக்கவில்லை என்று சொல்லவில்லை. தமிழ் உபபிரதேசத்துக்கு ஒரு குறிய வரலாறு தான் இருக்கின்றது. ஆனால் அதைவிட பல நூற்றாண்டு கால வரலாறு முஸ்லிம் பிரதேசத்தின் ஆட்சிக்கு இருக்கின்றது. யாரும் நிறுத்த முடியாது. வெறுமனே கிழக்கில் உள்ள முஸ்லிம்களை
முடிந்துவிட்டது.
கிழக்கு பல்கலைக்கழகத்தில் பயங்கரவாதம்
மட்டக்களப்பு
பல்கலைக்கழகமே இயங்கவில்லை. அங்கே கல்லும் மண்ணும் இருக்கின்றது, கம்பிகள் இருக்கின்றது, ஆனால் மாணவர்களும் இல்லை.
தயவு செய்து நிறுத்துங்கள், உடைய நேரம் முடிந்துவிட்டது.
முதல் அவர்களை முதல் இருக்க
சொல்லதாக.
எனவே கௌரவ் சபைக்கு தலைமை
தாங்கி உங்களுக்கு
கிழக்கு பிராந்தியத்தை கௌரவ சபைக்கு தலைமை தாங்கும் உறுப்பினர் அவர்களை இன்று பாராளுமன்ற உறுப்பினர் ஹரிஸ் அவர்கள் கல்முனையே முஸ்லிம் மக்களுக்கு என்று வரலாறு இருக்கின்றோம், தமிழ் மக்களுக்கு ஒரு வரலாறு என்று அப்பட்டமான பொய்யை கூறியிருக்கின்றார். இந்த மாகாணத்திலே தமிழ் மக்கள் ஒரு பூர்வீக குடிகள், இந்த நாட்டிலே ஒரு பூர்வீக குடிகள். அப்படிப்பட்ட மக்களை இன்று அந்த ஒட்டுமொத்த கல்முனையில் இருக்கின்ற மக்களை வரலாறு இல்லை என்று ஒரு கேவலமான வார்த்தையை இன்று இந்த அரசாங்கத்தை பிரயோகப்படுத்துகின்ற இந்த உறுப்பினர் கூறியிருக்கின்றார். இவர் இந்த கருத்தை வாபஸ் பெற வேண்டும் என்பதை நான் இந்த இடத்துல கூறிக்கொள்ள விரும்புகிறேன். அது மாத்திரமல்ல, இவர் என்று சொன்னார் நண்பர் கோடீஸ்வரன் சொன்ன கருத்திற்கு இன்று இந்த பயங்கரவாதம் முழுமையாக ஒழிக்கப்பட்டிருக்கின்றேன். நான் இன்று இவரை பார்த்து கேட்கின்றேன், அப்படி சொன்னால் 26/8/2019 சவுதி அரேபியாவில் இருந்து கொண்டுவரப்பட்ட முகமது மில்கான் காத்தாங்குடியிலே ஒல்லிக்குளத்துக்கு பக்கத்திலே அவர் காட்டிக் கொடுத்திருக்கின்றார். அவர் ஒரு பயங்கரவாதத்தைச் சேர்ந்தவர். அவர் மூலம் 1000 டெத்ரேட் நோட்டுகளும் 300 ஜக்லட் குச்சிகளும் கண்டுபிடிக்கப்பட்டிருக்கின்றது. ரசாயன பதார்த்தங்களும் கண்டுபிடிக்கப்பட்டிருக்கின்றன. ஆகவே எவ்வாறு இவர்களால் அடித்து அழுத்தம் திருத்தமாக சொல்ல முடியும், இந்த பயங்கரவாதம் முழுமையாக ஒழிக்கப்பட்டு விட்டது என்று எவ்வாறு கூற முடியும்? நேற்றைய தினம் கூட ஏறாவூரிலே தண்ணி டேங்குக்கு மேலே இருந்து ஆயுதங்கள் கைக்குண்டுகள்
கண்டுபிடிக்கப்பட்டது.
இந்த அரசாங்கத்தை பொறுத்தளவிற்கு கடந்த காலங்களிலே 2017 முகமது சஹரான் அவர்களுக்கு பிடியாணை இருந்தது. ஆனால் அந்த பிடியாணையிலே அவர் கைது செய்யப்படவில்லை. ஏன் கைது செய்யப்படவில்லை? 2018 நவம்பர் மாதம் 27 அஜந்தன் என்கின்ற முன்னாள் போராளியை கைது செய்தார்கள். பவுனதீவிலே 2 போலீசாரை கொலை செய்ததில் சந்தேகத்தின் அடிப்படையிலே. ஆனால் அந்த முன்னாள் போராளி இயல்பு வாழ்க்கைக்கு திரும்பி சமூகமயப்படுத்தப்பட்டிருந்தார். April 21 குண்டுவெடிப்புக்கு பின்புதான் புலனாய்வு கண்டுபிடிக்கிறது. அதுவும் உடனே அல்ல, அதன் பின்பு நடந்த விசாரணையின் பின்புதான் கண்டுபிடிக்கப்படுகிறது. முகமது சஹரானினுடைய சாரதி கபூர் என்பவர் தான் அந்த கொலையை, அந்த 2 போலீசாரையும் உயிரோடு கண்களை பிடுங்கி எடுத்து உடல் அங்கங்களை வெட்டி அதற்கு பின்பு சுட்டுக் கொண்டிருக்கின்றார்கள். ஆனால் 6 மேலாக அந்த முன்னாள் போராளி 5 குழந்தைகளை கொண்டவர் தடுத்து வைக்கப்பட்டிருந்தார். அவருக்கான நஷ்டஈடுகள் கூட இன்று ஒழுங்கான முறையிலே வழங்கப்படவில்லை. அது மாத்திரமல்ல, புலனாய்வு பிரிவினர் அன்று சரியாக செயற்பட்டிருந்தால் இந்த குழுவை கைது செய்திருக்க முடியும். அது மாத்திரமல்ல, April 16 வேடர் குடியிருப்பு RAM வதியிலே காத்தாங்குடிக்கு அருகில் இருக்கின்ற வேடர் குடியிருப்பிலே இந்த முகமது சஹரானுடைய பரிச்சாத்த குண்டுவெடிப்பு நடைபெற்றது. அதை கூட அவர்கள் கண்டுபிடிக்கவில்லை. 17 அந்த வளவுக்கு சொந்தக்கார முஸ்லீம் அவர் காத்தாங்குடி போலீசிலே முறையிடுகின்றார். 18 தான் வந்து பார்க்கின்றார்கள். April 18 அந்த பரிச்சாத்த குண்டுவெடிப்பு முயற்சியை கண்டுபிடித்திருந்தால் April 21 தடுத்திருக்க முடியும். நேற்றைய தினம் கூட பேராவிலே ஆயுதங்கள் கண்டுபிடிக்கப்பட்டிருக்கின்றன. இன்று அடித்து சொல்லுகின்றார்கள்,
இப்பொழுது எல்லாம் முடிந்து விட்டது, இங்கு ஒன்றுமே இல்லை என்று. அந்த கிழக்கு மாகாணத்திலே வாழ்கின்ற மக்கள், எங்களுடைய மக்கள் உயிரை கையில் பிடித்துக் கொண்டு வாழ்கின்ற நிலைமைதான் நாளுக்கு நாள் இருக்கின்றது. இன்று மொஹமட் சாரானை பற்றி பேசினால் அப்துல்லா மௌத் எம்பி அவர்கள் எழும்பி காரசாரமாக பேசுகின்றார். நான் கேட்கின்றேன், மொஹமட் சாரான் யார்? இன்று ஒரு பிரச்சனை நடந்து விட்டால் அவர் இஸ்லாம் மதத்தை சேர்ந்தவர்கள் என்று கூறுகிறீர்கள். அப்படி என்றால் அவர் இந்து மதத்தை சேர்ந்தவரா, அல்லது கிறிஸ்தவ மதத்தை சேர்ந்தவரா, அல்லது பௌத்த மதத்தை சேர்ந்தவரா? அவரது பேர் என்ன, கந்தசாமியா, அல்லது அவரது பேர் முத்து பண்டாரையா, அல்லது அவரது பேர் டேவிட்டா? இன்று கூட முகமது
சாரானை
வளர்க்கின்ற செயற்பாட்டை தான் இவர்கள் செய்து கொண்டிருக்கிறார்கள். ஆகவே எக்காரணத்தை கொண்டும் இவர்கள் அழுத்தம் திருத்தமாக இந்த பயங்கரவாதம் முற்றுமுழுதாக முடிந்து விட்டது என்றே கூற முடியாது என்பதை இந்த இடத்தில் நான் கூறிக்கொள்ளவில்லை.
இளங்கட்ட கரு திலக் மாரப்பன அமதித்துமா உபத்துமாட்ட வினாடி அட்டாக்
உள்ளாசுனார் உங்களோட மந்திரித்துமணி இதாமாத்ம சோகஜானக சித்தியா உமே ஊர பகரதீம மூல்கரகன மே பவர்த்தான்றேதன விவாதேட்ட மா ததாஸ்கி பக் எகத்து கிரீமட்ட கமதி அப்ப ஹமோம தன்னவா இதா மே சித்திய உண தவசே அப்ப ஆண்டுவா ජනාධිපතිතුමා නැති අවස්ථාවකදී අගමැතිතුමාගේ මූලිකත්වය යටතේ යුද හමුදාවයි ත්‍රිවිධ හමුදාවම උනන්දු කරවලා හිටන් රටේ සාමය ඇති කරගන්න කරපු උත්සාහය මේ පිළිබඳව කීප දෙනෙක්ම දැන් කතා කරලා තියෙනවා. මම ඒ පිළිබඳව තවදුරට කරුණු දක්වන්න දෙන්නේ නැහැ. ඒ වගේම අපේ කාඩිනල් මැල්කම් රංජිත් මැතිතුමා ක්‍රිස්තියානි භක්තකීම්බ ඒ අවස්ථාවේදී සංසුන් ලෙස මෙහෙයූ එකට අපි ඉතාමත්ම ස්තුතිවන්ත වෙන්න ඕනි එතුමාට. ඒ වගේම මුස්ලිම් ආගමික නායකයින් සහ දේශපාලක නායකයින් මේ සිද්ධිය සම්පූර්ණයෙන්ම හෙලා දැකීමෙන් ඔවුන් මේට කිසිම සම්බන්ධ වීමක් හෝ අනුබල දීමක් නැහැයි කියන පණිවිඩය රටට පැවරලා ඇරීමෙන් මං හිතන්නේ අපට ඒකත් විශාල රුකුලක් උඩා ඒ වෙලාවේ සාමය පවත්වාගෙන යෑමට. ගරු මන්ත්‍රීතුමනි, මේ සමගම මම කියන්න ඕනි ඊට එදා රෑ යුද හමුදාව ස්ත්‍රීති යුද හමුදාව අපේ රට පුරාම සංචාරයේ යෙදීමෙන් මීට මේක මුල් කරගෙන ජාතිවාදී ආරවුලක් ඇති වෙන එක වළක්වා දීමට කර්පියවර ගත් එකට අපි ඉතාමත්ම ස්තුතිවන්ත වෙන්න ඕනි ඒ කොටසට. මම කැමති ගරුව මුලාසුනාඩ මන්ත්‍රීතුමනි දැනගන්න මේ විශ්වාසභංග යෝජනාව මොන පදනමක් මත ගෙනල්ලා තියෙනවද කියලට. මේ ආකාරයෙන් මේ ක්‍රියාමාර්ගවල අරගෙන අය 24ක් යන්න ඉස්සෙල්ලා මේකට සම්බන්ධ මූලික අයව අපි හඳුනාගෙන ඔවුන් අත්අඩංගුවට අරගෙන මේ ආණ්ඩුව ඒ වගේම දැන් වෙනකොට මේ අය මේකට ඍදුව සම්බන්ධ සියලු දෙනාම අත්අඩංගුවට අරගෙන හිටන් තව මීට අනුමාන කරන කට්ටියක් විතරයි පිළිබඳව ඒගොල්ලෝ පිළිබඳවත් අපට තොරතුරු තියෙනවා. ඒ ඔවුන් අත්අඩංගුවට ගැනීම විතරයි දැන් ඉතුරු වෙලා තියෙන්නේ. තව එකක් තියෙනවා ගරුව මූලසුනාර ඌඩ මන්ත්‍රීතුමනි, දැන් මේ සිද්ධිය සම්බන්ධයෙන් තේරීම් කාරක සභාවක් දැනටත් ක්‍රියාත්මක වෙනවා. ඒ තේරීම් කාරක සභාවේ කාර්යභාරය තමයි මේකෙන් යම්කිසි අඩුපාඩුවක් තිබිලා තියෙනවද කියලා හිතන් මේකට බරදකාරයක් හැටියට මේකට වගකීම පවරන්න කවුරුවත් ඉන්නවද කියලා හිතන් පරීක්ෂා කරලා බලලා හිතන් මේ ගරු සභාවට වාර්තාවක් ඉදිරිපත් කරන්න. ඉතින් ඒ වාතාවරණය යටතේ මං හිතන්නේ මේ අවස්ථාවේදී මේ පිළිබඳව නොසැලකිලිමත් කමින් කටයුතු කළා හිටන් මේක වැළැක්වීමට කිසියම් කෙනෙක් පියවර ගත්තේ නැහැ කියලා නම් ඇඟිල්ල දික් කරන එක මං හිතන්නේ අසාධාරණයි කියලා. ඒ තේරීම් කාරක සභාවේ කටයුතු අවසන් වුණාට පස්සේ අපට පැහැදිලි චිත්‍රයක් ලබා ගන්න පුළුවන් කොහොමද මේ තොරතුරු ලැබුණේ, මේ තොරතුරු වලට දැක්ව ප්‍රතිචාරය මොකක්ද? ඒ ප්‍රතිචාරය දැක්වීමේදී යම්කිසි අඩුපාඩුවක් තියෙනවද කියන වග. කරු මන්ත්‍රීතුමනි, මීට පස්සේ මම කැමති සඳහන් කරන්න අර විනුවන්ගොඩ සහ කුරියපිටියේ සිද්ධ වූ අවාසනාවන්ත සිද්ධීන්. මම පැහැදිලිව ඒ සිද්ධීන් හෙලා දකිනවා. මම හිතන්නේ නෑ ඒවා ජාතිවාදය මුල් කරගෙන වෙච්ච සිද්ධී කියලා. පැහැදිලිව අපට දැන් පේනී යනවා මේ සිද්ධි පිටිපස්සේ ඉඳලා තියෙන්නේ මේ ආණ්ඩුව අස්ථාවර කරගන්න යම්කිසි ප්‍රයත්නයක් දරපු කොටසක් කියලා ඉතින්. ඉතින් ඒ උදේබේර මම මතක් කරනවා මේ වගේ ක්‍රියාදාමයන් යෙදීමෙන් ආණ්ඩුව අස්ථාවර වෙනවා විතරක් නෙවෙයි අපේ රටටම මුළු ලෝක ප්‍රජාවේ විශාල කැළලක් ඇති වෙනවා. මොකද අපි ජාතිවාදී ලෙස එකිනෙකාව මරා ගන්න නිකන් ක්‍රූර සමාජයක් හැටියට අපි පෙන්නුම් කර දෙනවා පිටරට ජාත්‍යන්තරයට. ගරු මන්ත්‍රීතුමනි, මේ පිළිබඳව තවදුරට කියනවා නම් මේ කණ්ඩායමම තමයි දැන් මේ ගෝනි බෙල්ලෙක්ව මවා ගන්න හදන්නේ. මේ ඇමරිකානු ජාතිය ඇවිල්ලා හිටන් මෙහෙ කඳවුරු බැඳගෙන පදිංචි වෙලා හිටන් මේ රට ආක්‍රමණය කරන්න වැස් වෙනවයි කියලා. ඒකට හේතුව වශයෙන් ඒගොල්ලෝ සඳහන් කරනවා මේ ගිවිසුම් කීපයක්. ඇක්සා කියලා ගිවිසුමකුයි, සෝෆා කියලා ගිවිසුමකුයි, MCC කියලා ගිවිසුමකුයි අත්සන් කරලා හිටන් මේ රජය මුළු රටම ඇමරිකාවට පාවා දෙන්න යනවයි කියලා. ඉතින් මම කියන්න කැමතියි මේ කතා කරන අයට ඒ අයට තියෙන කැක්කුමට වඩා කැක්කුමක් අපි මේ ආණ්ඩුවේ ඉඳගෙන හිටන් අපටත් තියෙනවා මේ රට වෙනුවෙන්. අපි කැමති නෑ කිසිම රටකට බාල්දු වෙලා හිටන් ඔවුන්ගේ යට පාගාගෙන අපිව පෑගිලා හිටන් ඉන්නවට. මේ ගිවිසුම් තුන ගැන මම කෙටියෙන් මම සඳහන් කරන්න කැමති කරුවා මන්ත්‍රීතුමනි. මේ ඇක්සා කියන ගිවිසුම ඉස්සෙල්ලාම ඇති වුණේ 2007. මේ ඇක්සා ගිවිසුමෙන් කෙරෙන්නේ මොකද්ද? මේ පළාතේ මේ මුහුදු අපට සංචාරයේ යෙදී සිටින යුද නැව් ලංකාවට ඇවිල්ලා හිටන් ලංකාවේ මේ වරායවල් වලින් යම්කිසි පහසුකම් ලබා ගැනීමට තමයි මේ ඇක්සා කියන මේ ගිවිසුම ඇමරිකාවත් එක්ක අපි 2007 මුල්වරට අසං කරලා තියෙන්නේ. මේ මේ නැව් මේ ආකාරයෙන් අපේ රටට අපේ වරායවල් වලට එන එක අලුත් දෙයක් නෙවෙයි කරු මන්ත්‍රීතුමනි. මට මතකයි මම ආරක්ෂක ඇමති හැටියට 2002 ඉඳලා 2004 ඉන්නකොටත් ඕනෑම තරම් නැව් වෙනවා. ඒ කාලේ ඔය ඇක්සා ගිවිසුම් තිබුණා. ඇත්ත වශයෙන්ම ඔය ඇක්සා ගිවිසුම ඇමරිකාවත් එක්ක ප්‍රථම වතාවට අපි ඇති කරගත්තේ 2007. හැබැයි 2004 ඉස්සෙල්ලා ඕන තරම් ඇමරිකන් නැව්, ඇමරිකන් විතරක් නෙවෙයි ජපානයේ නැව් විශාල වශයෙන්ම අපේ හාබර් එකට එන්නේ ජපානයේ නැව්. ජපානයේ, චීනයේ, ඉන්ඩොනීසියාවේ, ඔස්ට්‍රේලියාවේ නොයෙක් රටවල් වල නැව් ඇවිල්ලා හිටන් ඒගොල්ලොත් එක්ක අපි
කරු අමතිතුමනි තව විනාඩි දෙකක් තියන්නේ.
අපි ඒගොල්ලොත් එක්ක ඇක්සා ගිවිසුම් ගහලා නැහැ ගරු මන්ත්‍රීතුමනි. හැබැයි ඒගොල්ලෝ ඇවිල්ලා හිටන් ඒ නැවට අවශ්‍ය කරන පහසුකම් ලබාගෙන ඒ නැවේ ඉන්න නැවියන් ගොඩබිමට ඇවිල්ලා අපේ හෝටල් වලට ගිහිල්ලා නිකන් සංචාරකයෝ වගේ දවස් දෙක තුන ගත කරලා යනවා. ඒකට අපි බය වෙන්න දෙයක් නැහැ. ඒ ගිවිසුමම තමයි 2017 අපි අලුත් කරලා තියෙන්නේ. ඒ පිළිබඳව මම හිතන්නේ අපේ ගරු අගමැතිතුමා දීර්ඝ පැහැදිලි කිරීමක් අද උදේ කෙරුවා. ඒ නිසා මම හිතන්නේ මට මීට වඩා ඒක ගැන කතා කරන්න ඕනේ කියලා. සෝෆා කියලා ගිවිසුමක් අපි 1995 හුවමාරු කරගෙන තියෙනවා. ඒක අලුත් කරන්න ඒගොල්ලෝ යෝජනාවක් ඉදිරිපත් කරලා තියෙනවා. අපි ඒක සැලකීමෙන් ඉන්නවයි කියන එක විතරයි මට දැන් මේ අවස්ථාවේදී කියන්න තියෙන්නේ. මම ඇමරිකානු සංචාරයේ ගිය අවස්ථාවේදී කිසිම ගිවිසුමකට අත්සන් කෙරුවෙත් නැහැ. කිසිම ගිවිසුමකට එකඟතාවය පළ කෙරුවෙත් නැහැ. මම ගියේ වෙනම රාජකාරියකට පාර්ට්නර්ෂිප් ඩයලොග් කියලා හිටන් අපි වර්ෂ දෙකකට සැරයක් ඇමරිකාවත් එක්ක අපි ඒගොල්ලන්ගේ ඇති සම්බන්ධකම් පිළිබඳව කතාබහ කරගන්න ඒ සාකච්ඡාවට තමයි මම සහභාගී වුනේ. ඒ වගේම මම කියන්න කැමති මේ MCC කියන මිලේනියම් ටැලන්ට් කෝපරේෂන් ඔපොට විලාණ්ඩියක් මගෙන්න මේ මිලේනියම් චැලෙන්ජ් කෝපරේෂන් කියන මේ එකඟතාවය. ඒකේ මට කියන්න තියෙන එක දෙයයි ගරු කතා මේ මන්ත්‍රීතුමනි, ඒ අපට මිලියන 500ක් විතර මුදලක් ඇමරිකාවෙන් අපට ලැබෙනවා, මිලියන ඩොලර් මිලියන. ඒ ඩොලර් මිලියන 500ෙන් මොනවා කරනවද කියන බග තීරණය කරන්නේ අපේ රජය. අපේ රජය තමයි ඒගොල්ලන්ට දීලා තියෙන්නේ මෙන්න මේ කාර්යයන් කිරීමට මේ මුදල් දෙන්නයි කියලා. ඒගොල්ලෝ කියලා නැහැ අපට කිසි දෙයක්. අපි කියලා තියෙන්නේ මේ පාරවල් හදන්න, මෙන්න මේ පාර මේ වසංවර්ධනය කරන්න අපිට දෙන්න කියලා ඒ ඔක්කොම ලයිස්තුව දීලා තියෙන අපි. ඔව්.
ගරු විදේශ අමාත්‍යතුමනි, දැන් ඔබතුමා කිව්වා ඔබතුමාගේ ඇමරිකානු සංචාරයේදී සෝෆා ගිවිසුම ගැන නිල වශයෙන් සාකච්ඡා කෙරුණේ නැත්නම් වෙනත් කරුණු තමයි ප්‍රධාන වශයෙන් සාකච්ඡා කෙරුණේ කියලා. මා මේ පිළිබඳව පාර්ලිමේන්තුවේ කල්තබිම් යෝජනාවක් ඉදිරිපත් කළා මීට මාසයකට කලින්. ඒ අවස්ථාවේදී සභානායකතුමා ඔබතුමා වෙනුවෙන් පිළිතුරු දුන්නා. එහි ඔබතුමා එතුමා මට පිළිතුරු ලබා දුන්නා, පාර්ලිමේන්තුවේ ලබා දුන් පිළිතුර. එහි සඳහන් කරලා තිබුණා දැනට යෝජිත අප්ග්‍රේෂ මේ යාවත් කාලින කිරීමට යෝජනා කරලා තිබෙන එකේ ප්‍රධාන කොන්දේසි නැත්නම් යෝජනා 15ක් තිබෙනවා. ඒ 15න් දෙකක්, එකක් ඩිප්ලොමැටික් ඉමුනිටි කියන එකත්, අනිත් එක ලංකාවේ නීතියට වළංගු නැතුව ඇමරිකානු නීතිය යටතේ ක්‍රියාත්මක වෙන්න මෙහි ඉඩක් නැති බවත් ඔබතුමා ප්‍රකාශ කළ බව මේ සභානායකතුමා කිව්වා. මගේ තර්කය මේකයි. එතකොට මේ යෝජනා 15න් දෙකක් ගැන තමයි පැහැදිලි කිරීම ආවේ මෙතෙන්ට. ඉතිරි 13 සම්බන්ධව විදේශ අමාත්‍යාංශය සහ රජයේ ස්ථාවරය කුමක්ද කියන එකයි සෝෆා ගිවිසුම ගැන අපි අහන්නේ.
ගරු මන්ත්‍රීතුමනි, මම හිතන්නේ ඒ එතුමා දුන්න ඒ උත්තරේ සම්පූර්ණ උත්තරයක් නෙවෙයි. මොකද මේකත් මේ සෝෆා ගිවිසුම ගැන අත් වශයෙන් මේ වෙලාවේ කතාබහට ලක් වුණා. කියන්නේ මේක සඳහනක් ඇති වුණා. සඳහනක් ඇති වුණේ මේකත් තියෙනවා මේ දිස්වාස වන්නද වැටර් ස්පෙන්ඩි. ඉතින් ඒ අවස්ථාවේදී මම කිව්වා ඔව් ඇත්ත තමයි, මේක අපිට තාම මේක ගැන අපි තීන්දුවක් අරගෙන නැහැ, මේකේ අපිට පොඩි පොඩි ප්‍රශ්න වගේක් තියෙනවා කියලා මම උදාහරණයක් හැටියට තමයි කිව්වේ. ඔය සඳහන් කරපු දෙක මම කිව්වා උදාහරණයක් හැටියට මෙන්න මේවා තියෙනවා. හැබැයි ඒවා සියල්ලම අපි මෙතන ලංකාවේ මේ සම්බන්ධයෙන් ඕල් ද ස්ටේක් හෝල්ඩර්ස්ලාත් එක්ක කතා කරලා හිටන්. ඒ වගේම මේක අපිට කලින් සෝෆා එක වගේ නිකන් මේ ලියවිලි හුමාරු ගෙරිකින් මේක කරන්න බෑ. මොකද ඊට මේ 96 වරප්‍රසාද පනත ඇවිල්ලා තියෙනවා. ඒක නිසා අපි එකඟතාවයකට ආවොත් ඒක ගැසට් කරලා හිටන් ওই වරප්‍රසාද දෙන එක විශේෂයෙන්ම ඒක ගැසට් කරලා පාර්ලිමේන්තුවට ඇවිල්ලා පාර්ලිමේන්තුවේ අනුමැතිය ලබා ගන්නට තමයි කියලා මේක නීතිගත කරන්න ඕනේ. ඉතින් ඒ නිසා මේක අපිට කලබලයට කරන්න බෑ කියන එක තමයි මම ඒගොල්ලන්ට කිව්වේ ඒ වෙලාවේ.
ඔබතුමාගෙන් දැන් ඔබතුමා හොඳටම දන්නවා නීතිපතිවරයෙක් වශයෙන් හිටපු නිසා මේ සෝෆා කියන ඇග්‍රීමන්ට් රෙසිප්‍රොකල් නෙමෙයි.
ඔව්.
අපිට කිසිදු බලයක් කිසිදු අයිතියක් ලැබෙන්නේ අන්‍යෝන්‍ය වශයෙන් ඔවුන්ට පමණයි ලැබෙන්නේ. ඒසා දැනට ඇමරිකාවෙන් යෝජනා කරලා තිබෙන ගිවිසුම පිටපත ඒක ඔබතුමාට මේ සභාවට ඉදිරිපත් කරන්නේ නැත්තේයි.
ඒ පිටපත මට ඉදිරිපත් කිරීමට මම හිතන්නේ ඒක අපට අවස්ථාවක් නැහැ. දැන් අනිත් එක ඒක අපට වාසියක් නැහැ කියලා මම පිළිගන්නවා. මොකද හැබැයි ඒක ඒගොල්ලන්ට විතරක් නෙමෙයි, ඒක කියලා තියෙන්නේ අපේ නැව් ඒගොල්ලන්ගේ මේ 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 පෝට්ස් වලට ගියොත් ඒකම දෙන්න ඕනේ කියලා. හැබැයි අපේ නැව්
පණෙමි. ඒ ඇක්සා සෝෆා එකේ රෙසිප්‍රොකල් නෑ. ඒක සෝෆා වල ඒක
මන්ත්‍රීතුමනි කාල අවසන්යි.
මම එකක් කියන්නම් ගරු මන්ත්‍රීතුමනි, මේ සෝෆා එක තිබුණත් නැතත් ඔය ආකාරයටම තමයි ඔය වරප්‍රසාදේ ඒගොල්ලෝ භුක්ති විඳින්නේ. දැන් වුණත් ඔය මොකද දැන් යුද මෙහෙයුම් ඔය මිලිටරි එක්සර්සයිසස් වලට එහෙම කාර්ය ඔය ඇමරිකන් ජාතිකයෝ ආවම ඒගොල්ලෝ ගොඩ බැහැලා ඉතින් ගමන් කරන්නේ යුනිෆෝම් පිටින් ආයුධ අරගෙන යන්නේ. එතකොට ඒගොල්ලෝ ඒගොල්ලන්ගේ පෙලක් වෙලාට ඒගොල්ලන්ගේ අර යුද ඒ මිලිටරි එක්සර්සයිසස් කරන්න ගේන ඔය වාහන රෝමය තියෙනවනම් ඒව පදවගෙන යන්නේ ඒගොල්ලන් ලයිසන් එක අපි බලන්නේ නැහැ. ඉතින් ඒ වගේ මේ ඔය සෝෆා එක තිබුණත් නැතත් ඒක එහෙම වෙනවා. ඇක්සා එක තිබුණත් නැත දැන් අපි ඇක්සා එකක් අස්සම් කරලා නැහැ. ජපාන් රටත් එක්කයි ඉන්ඩෝනීසියාව එක්කයි ඒ ඕස්ට්‍රේලියාවත් එක්කයි. හැබැයි ඒ නැවුත් එන්නේ මේ කොළ බහාපරයකට ඇවිල්ලා ඒගොල්ලන්ටත් ඒ පහසුකම්මයි ලබා ගන්න. මේක විශේෂ තත්ත්වයක් නැහැ මේක.
හරි ගරු ජයශ්‍රී ජයසේකර මන්ත්‍රීතුමනි, විනාඩි ගත.
මම විශේෂයෙන්ම කියන්න කැමතියි අතරම මේ විශ්වාස භංග යෝජනාව ගේනකොට ඇත්තටම ප්‍රශ්න ගණනාවක් මැද තමයි මේ ජනතා විමුක්ති පෙරමුණ විසින් මේක ගෙනාවේ. මේක දිනන්න ඕන එකක් නම් ජනතා විමුක්ති පෙරමුණට තිබුණා මේ සම්බන්ධව අනෙක් විවිධ පක්ෂත් එක්ක සාකච්ඡා කරලා වැඩපිළිවෙලක් හදලා ඒ දිලේට ගෙනියන්න. අපි ස්තුතිවන්ත වෙනවා මෙච්චර කාලයක් අපි යම් විදියකට මේ ආණ්ඩුව තියාගන්න වැඩ කරපු ඔක්තෝබර් 26 විප්ලවයේ ට සහයෝගය දෙන්න අනික් පැත්තට සහයෝගය දෙන්න කතා කරපු ජනතා විමුක්ති පෙරමුණ මාස කිහිපයක් ඇතුළත මේ ආණ්ඩුව එපා වීලා මේ යෝජනාව ගේන්නීම ගැන මම කනගාටු වෙනවා එක පැත්තකින් එතුමන්ලා ගැන. මොකද හේතුව එදා පෙරලා හරියට මේක ඉවර කරගන්න තිබිච්ච එක තවත් නතර වෙනවා මේ ප්‍රහාරත් නතර වෙනවා මේ වැඩේ හරියට කරගත්තා නම්. නමුත් මේ ප්‍රහාර ඉවරණයෙන් පස්සේ තමයි ඒගොල්ලන්ටත් මතක් වෙලා තියෙන්නේ. කෙසේ වෙතත් ශ්‍රී ලංකා නිදහස් පක්ෂයත් එක්ක කිසිම සාකච්ඡාවක් ජනතා විමුක්ති පෙරමුණේ කිසිම නායකයෙක් අපිත් එක්ක කතා කරේ නැහැ. නමුත් මේ විශ්වාස භංගය දිනන්න අවශ්‍ය නැහැ. ඒ නිසා මම හිතන්නේ මේ විශ්වාස භංගය දිනන්න නෙමෙයි නිකන් අර එපා වාහනයට හොදි බෙදෙනවා වගේ ගෙනාපු විශ්වාස භංගයක් බවට මේක දැන් පත් වෙලා තියෙනවා. කෙසේ වෙතත් ආණ්ඩුවට තියෙන විරෝධය ජනතාවගේ නතර වෙලා නැහැ. ඒ නිසා ආණ්ඩුව විරුද්ධව අවශ්‍ය කරන පියවර ගන්නකොට අපි මං සූදානම් නැහැ එක එක ආණ්ඩුවේට විරුද්ධව ඉන්න බලවේග සියලු දෙනා එකට වැඩ කළ යුතුයි කියන කාරණය තමයි අපි නම් ඉන්නේ. එනිසා විවිධ ප්‍රශ්න පෞද්ගලික ප්‍රශ්න මේ සියල්ල පැත්තකට විසිකරලා මේ ක්‍රියාත්මක වෙන සිද්ධීන් වලට විරුද්ධව වැඩ කරන්න තියෙනවා නම් ඒක තමයි මම හිතන්නේ විපක්ෂයේ කාර්යභාරය විදිහට මම දකින්නේ. කෙසේ වෙතත් මම අපේ තිලක් මාරපොර මැතිතුමා කියපු කාරණය දැක්කම මට ඇත්තටම ටිකක් විහිළුවට ලක් වෙන කාරණයක් බවට පත් වුණා. මොකද හේතුව එතුමා කියනවා මේ එක්සකියුෂන් නැති වුණත් කට්ටිය එනවලු. ඉතින් එහෙම එන්න පුළුවන් නම් මේ රටේ නීතියක් තියෙන්න ඕනේ නැහැ නේ. ජපන් හමුදා ඇවිල්ලා මෙහෙ බෑලා පාර දිගේ ඇවිදිනවා නම් මේ ජපන් හමුදාවට නීතියක් නැද්ද මේ රටේ? ඈ මේ ඉන්දියාවේ ඇවිල්ලා කට්ටියට පුළුවන්ද පාරවල් දිගේ ඇවිදගෙන යන්න මේ සපත්තු දාගෙන වෙපන් සරගෙන මේ රටේ නීතියක් හදාගත්තේ නැත්නම් මොකද්ද අපේ ස්වෛරීත්වය? රට අපේ නෙමෙයිද? රටේ ස්වෛරීත්වයක් නැද්ද? ඊළඟට දැන් මෙතන වෙලා තියෙන්නේ මේ ඇක්සා එක මැක්සා කරලා තියෙන එකයි වෙලා තියෙන්නේ. ඇක්සා ඉස්සලා ගැව්වා ඇක්සා එක මැක්සා කරලා සෝෆා ගෙනල්ලා තියෙනවා. ඈ ඔව් ඒක තමයි මේ මේ සිද්ධ වෙලා තියෙන එක. අපි ඒකයි කියන්නේ තමුන්නාන්සලා මේ කරුණ වලට කතා කරා සාකච්ඡා කරා එකඟ වුණා. මේ සෝභා කිවිසුම තුල බොහොම පැහැදිලිව ඇමරිකන් හමුදාවට මේකේ ගොඩ බහැලා දැනුත් ගොඩ බහැලා වැඩ කරගෙන යනවා. ඉතින් අපේ නෙවේ වගේ අපි රටේ ආණ්ඩුව ඉන්න පාඩුවේ මේ කටුනායකින් ගොඩ බහිනවා ඇමරිකන් හමුදාව බහැලා යනවා. ත්‍රිකුණාමලයේ ගිය සතියේ දෙලිප්පලේ ගියා ඇමරිකන් මේ නිලධාරීන් ගිහිල්ලා එහෙ බැලුවා. ඒව කවුරුවත් කල්පනා කරන්නේ නැහැ. තමුන්නාසයලට ඇමරිකාවේ නෙමෙයි කොහේ ඇවිල්ලා කට්ටිය මේක ගොඩ බැහුවත් ප්‍රශ්නයක් නැහැ ආණ්ඩුව තියෙනවනේ. ඒක තමයි වෙලා තියෙන්නේ. ඒ නිසා මේ මේ ක්‍රියාදාමයේ තුල අපි කියන්න කැමති කරුණාකරලා මේවා කවුරු අස්සම් කරත් මේවට වගකීමක් තියෙනවා මේ රටේ. ඒ නිසා අපි මේ සාකච්ඡා කරනකොට මේවා මොනවද වෙන්නේ අපි ඊට කලින් මම මේ සම්බන්ධව කතා කරා මේ ඇමරිකන් ගිවිසුම් ගැන ඉතිහාසයේ ඉඳලා මේ සම්බන්ධව තත්ත්වයන් අපි දැකලා තියෙනවා. අපි එදා වොයිස් ඔෆ් ඇමරිකා නැත්තම් ඇමරිකන් හඬ මේ රටේ ගෙනාවේ එක්සත් ජාතික පක්ෂ ආණ්ඩුවක් තියෙන කාලවකවානුවේ. ඊළඟට මේ ක්‍රියාදාමයේ දිගටම 94 වෙනකල් ගිහිල්ලා 95 තමයි එක්සත් එක නැත්තම් කතා කරන්න පටන් ගත්තේ මේ සෝභා කිවිසුම් ගැන. මේවා අස්සම් කෙරුවා නම් අපේ රටට එන ඕනම හමුදාපටේක් නැත්තම් හමුදාවේ ඕනම කෙනෙක් කරන ඕනම මානව විරෝධී වැඩකට ඒගොල්ලන්ට විරුද්ධව තීන්දුවක් ගන්න බෑ. ඒක තමයි தત્ත්වය. මේකේ තියෙන භයානකම කල්පනා කරන්න නැතුව මේගොල්ලෝ මේ කතා කරන්නේ. මේක සිද්ධ වෙලා ජපානයේ ඔකිනාවාවල අර කාන්තාවක් දූෂණය කළා. ඊළඟට ඇමරිකානු හමුදාවේ සබලෙක් ඔහුට විරුද්ධව ගන්න පියවරක් තිබුණේ නැහැ. ඒ නිසා මම හිතන්නේ අපි මේ සියලු කිවිසුම් අස්සම් කරනකොට ආණ්ඩුවක් විදිහට නෙමෙයි කල්පනා කරන්න ඕන රටක් විදිහට. ඒ නිසා රටේ පැවැත්ම සම්බන්ධව අපි සියලු දෙනාට වගකීමක් තියෙනවා. ආණ්ඩුවේද විපක්ෂයේද කියලා ප්‍රශ්නයක් නැහැ. ඒ නිසා තමයි අපි කිව්වේ මේ සම්බන්ධව කතා කරනවා නම් ඒක කරුණාකරලා පාර්ලිමේන්තුවට ඉදිරිපත් කරන්න. ඉදිරිපත් කරලා සාකච්ඡා කරලා මේක කරන්න. එනිසා අපි ආණ්ඩුවෙන් ඒක ඉල්ලන ගමන් ඊළඟට මම කියන්න කැමති අපි මං උදේ එන ගමන් අහගෙන හිටිය අපේ කිරියල් ඇමතුමා දැන් කියනවා මේ තොරතුරු මුකුත් දැනන් හිටියේ නැහැලු. මෙතනම මේ සිද්ධිය සිද්ධ වුණාන් පස්සේ කිරියල් ඇමතුමාම පහු දැනගිටලා කිව්වා හතර වෙනිදා තොරතුරු දන්නවා කියලා. හතර වෙනිදා මේවා දැනන් හිටියා කිව්වා. අපි දන්නවා කිව්වා. දැන් කියනවා කවුරුත් තොරතුරු දැනන් හිටියේ නැහැ. එහෙම නිසා අපිට මුකුත් කියන්න එපාලු. ඉතින් මේ රටේ දැන් මේ බුද්ධයන්ද තොරතුරු ආපු රට මම ඉදත් නැගිටලා කොහෙන්ද ආවේ කියලා කියන්න කියලා ඒක කිව්වෙත් නැහැ. දැනගෙන හිටියයි කියලා කිව්ව තොරතුරු වැඩ කරලා තිබුණ නැහැ කිව්වා. ඒ සම්බන්ධව අද ප්‍රශ්න ගන්නවක් මතුවලා තියෙනවා. ඒ වගේම ඒ ක්‍රියාදාමය තුල ඇති වුණ සිද්ධීන්ට මේ සියලුම ආණ්ඩුවේ සියලු දෙනා වක් කියන්න ඕන. එක්කෙනෙක් දෙන්නෙක් නෙමෙයි. ඒ නිසා අරයට මෙයාට අර පැතර බෝලේ පාස් කරනවා මේ පැතර බෝලේ පාස් කරනවා කොමිටි හදා ගන්නවා කොමිටි ඇතුලේ කට්ටිය නිදහස් කර ගන්නවා ආපහු ඒගොල්ලොත් එක්ක සාකච්ඡා කරනවා ඊළඟට ඇමතිකම් වලින් ඉවත් වෙනවා ආයි ඇමති තනතුරු ගන්නවා මේක නාඩගමක් වගේ වෙලා තියෙන දැන්. ඒ නිසා මම කියන්න කැමතියි කරුණාකරලා මේ ක්‍රියාදාමය ආ නෑ ඉතින් අයින් වෙන්නේ දැන් ඔබතුමාලා මේ ඔක්තෝබර් 26 සහයෝගය දෙනවා ඒක 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 අපි ඒක අපි පොඩ්ඩක් ඉන්න ඔයා කතා කරන්න දින්නකෝ පක්ෂයක් විදිහට අපි ශ්‍රී ලංකා නිදහස් පක්ෂයේ විදිහට පක්ෂයක් විදිහට ගත්ත තීන්දුවක් ජනතා විමුක්ති පෙරමුණ ගිහිල්ලා මේවා රැක්කා මතක තියාගන්න මෙයා සිද්ධ වෙලා ඒ අවුරුදු හතරේ අපි 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 ආණ්ඩුවක් ඇතුලේ වැඩ කරන හැටි අපි දැනගත්තා ශ්‍රී ලංකා නිදහස් පක්ෂය විදිහට අපි වැඩ කරා අපි පක්ෂයේ විදිහට ගත්ත තීන්දුවක් හරිද තමුන්නාසලා වගේ ගිහිල්ලා හොරෙන් ගිහිල්ලා එක එක්කෙනාගේ මේ සල්ලි වලට අපි යටපත් වුණේ නෑ තමුන්නාසලා ගිහිල්ලා මේ විපක්ෂ නායකයන් ගත්තේ විපක්ෂ ප්‍රධාන සංවිධායකයන් ගත්තේ මේ පාර්ලිමේන්තුවේ බහුතරය නැතුව මතක තියාගන්න 6 දෙනෙකුට දෙන්නේ නැහැ සාමාන්‍යයෙන් ජනතා විමුක්ති පෙරමුණ ගිහිල්ලා කොහොමද ගත්තේ ඒක කොහොමද විපක්ෂ නායකයන් ගත්තේ විපක්ෂ ප්‍රධාන සංවිධායකයන් ගත්තේ කොහොමද ගිහිල්ලා අපෝ රැක්කේ කොහොමද රැකින්න ප්‍රයපාලිකේ කොහොමද දැන් ඇවිල්ලා කතා කරනවා මේ ආණ්ඩුවට විරුද්ධව විශ්වාස භංගය වෙනවා ලැජ්ජාවක් තියෙන්න ඕනේ මේ ආණ්ඩුව රකින්න කරන්න තියෙන ඔක්කොම ටික කරලා ඔක්තෝබර් 26 හරිද එළියට බහලා දැන් ලැජ්ජ නැතුව කතා කරනවා මේ හිනෙන් නැගිට්ටා වගේ ඒ නිසා ජනතා විමුක්ති පෙරමුණ කරපු ඒ විනාශයෙන් තමයි මේ බෝම්බ පිපිරුවේ ඔක්තෝබර් 26 ආණ්ඩුවට යන්න දුන්නා නම් මේ සාරාංග බෝම්බ ගහන්නෙත් නෑ මොකෙක්ක බෝම්බ ගහන්නේ නෑ මේව ගේන්න ඕනෙත් නෑ ඒ සාරාංග බෝම්බ ගහන්න හේතුනේ ජනතා විමුක්ති පෙරමුණ කරපු වැඩෙන් ඒ නිසා ජනතා විමුක්ති පෙරමුණ තමයි සාරාංග බෝම්බ ගහන්න අවශ්‍ය කරන පදනම හදලා දුන්නේ මතක තියාගන්න මේ රටේ ජාතික ආරක්ෂාව සම්පූර්ණයෙන් විනාශ කළා ඒකට ඉඩ දීලා ඒ සියල්ල කරන්න ඉඩ දීලා ආපහු එහෙම පෙරලපු ආණ්ඩුවව පත් කරගෙන ඒකට ඡන්ද දීලා අර මේ සද්දෙන් මේ ඇහෙන සද්දෙන් නැත්තම් හඳේ සද්දෙට ඡන්ද දෙන්න කියලා කතානායකට ගිහිල්ලා දුවගෙන ගිහිල්ලා මේ විශ්වාස භංග බාර දීලා
එක දවසින්
ලැජ්ජ නැතුව තව කතා කරනවා මේකේ බෝම්බ මේකේ මිනිස්කුඩු ගහගත්තේ ඒ ජනතා විමුක්ති පෙරමුණ කරපු පිස්සු වැඩේ හින්දා දැන් ඇවිල්ලා ලැජ්ජ නැතුව මේ ආණ්ඩුවට විරුද්ධව විශ්වාස භංග කියනවා කරුණාකරලා ගිහිල්ලා හිටියනම් ඒ විදිහටම ඉන්න ආණ්ඩුවත් එක්ක ලැජ්ජ නැතුව කියලා දැන් ඇවිල්ලා කතා කරනවා ඒක අපි කිව්වේ මේක වහගන්න අලුත් ආණ්ඩු විරෝධයක් හදන්න දැන් පෙළපාලි කියලා හරියන්නේ නැහැ පෙළපාලි යන තුරු එදා
කරුණාකරලා කාලා අවසන්
ඔව් ඊබ්‍රහීම ළඟ තියාගෙන ඊබ්‍රහීම තමන්ගේ ජාතික ලයිස්ට් එක දාගෙන අහගන්න එපා මගේ මොකොත්
ඊළඟට
ඒ නිසා කරුණාකරලා වැඩේ කරලා ඉවරලා මේ වැඩේ කතා කරන්න එපා කියන එකත් ප්‍රකාශ කරන්න මගේ වචන ස්වල්පව අවසන් කරනවා
මුලාසුනේ ගරු මන්ත්‍රීතුමනි ඔබතුමාට මගේ ගෞරවනීය සියඹද කරන මේ අපරාජයට විරුද්ධව ඉදිරිපත් කර ඇති විශ්වාසභංග යෝජනාව වෙනුවෙන් වචන කිහිපයක් කතා කිරීමට
ඕඩර් ප්ලීස් මේ ඔන්රබල් කේසන විධානගේ මුලාසුනට එනවා
ජනතා විමුක්ති පෙරමුණ විසින් වෙනගලද මේ විශ්වාස භංග යෝජනාව අත වශයෙන්ම අපි අපේ ගරු අගමැතිතුමාට සහ අපේ රජයට විරුද්ධව ගැනලද විශ්වාස බඳුරක් හැටි විශ්වාසය කඩ කරලා තියෙනවා කියන කතාවක් මෙතන ඉස්මල්ලා කරුණු කාරණා 8-10ක් සමග ඉදිරිපත් කරලා තියෙනවා. මේ කරුණු කියවා බැලීමේදී රජයක් හැටියට ඒ පාස් විරිදා අප්‍රේල් මාසයේ 21 වෙනිදා සිද්ධිය යන විශේෂයෙන්ම අපි කනගාටුවට පත් වෙනවා. අපි දන්නවනම් මේ තොටු දන්නවනම් අපි ඒ මිනි මනුස්ස ඝාතන සිද්ධ වෙන තැනකට මේ රට ගෙනියන්න ඉඩ දෙන්නේ නැහැ. අපි දන්න දැනගත්ත දෙයක් නෙවෙයි මේක. කෙසේ හෝ මේ සිද්ධියෙන් ඇති වෙලා තියෙනවා මේක අදියයක් නෙවෙයි 2014 ඊට ඉස්සර ඉඳලා මේ සාරාං කියන සංවිධානය මේ රටේ පවත්වලා තියෙනවා. ඒ තැනින් තැන මේවා පාත්වාගෙන ගිහිලා තියෙනවා. නූර්ලියෙත් ඌණු මධ්‍යස්ථානයක් අහුවෙලා එතනත් කටයුතු කරලා තියෙනවා. නූලියෙත් මේ පුවම්බයක් පුරවන්න ගෙනහිලා තියෙනවා. නමුත් ඒක ප්‍රමාද වීමකින් එතන පුරවන්න බැරි වෙලා තියෙනවා. ඉතින් එතනත් විනාශයක් වෙන්න තත්ත්වයට පත් වෙන්න තිබුණා. ඉතින් කරුණු කාරණා හොයාගෙන ගිහිලා දින පැය 24ක් පැය 48ක් වගේ අතුල කාලය තුල මේක සම්පූර්ණයෙන්ම නතර කරන්න ආරක්ෂක හමුදාව ගරු අගමැතිතුමා ඒ ප්‍රනාත්යෙන් ඒ ආරක්ෂක මණ්ඩලය රැස් වෙලා සාකච්ඡා කරලා පියවර අරගත්තා. ඉතින් ඒ අරගෙන කටයුතු කළා. මේක දැන් සාමාන්‍ය තත්ත්වයකට මේ රට පත් කළා තියෙනවා. ඉතින් දිගින් දිගටම මේ කරුණු මතු කළා. රජය අපහසුතාවට පත් කළා ගෙනා ආව මේ සංවර්ධන කටයුතු, ඒ වගේම රටේ ජනතාවට විශ්වාසයක් ඇතිව මේ රට ඉස්සරහට යන්න පුළුවන් මාර්ගයක් ඇති කරලා තියෙන අවස්ථාවේදී මේ ඉදිරි කාලය තුළ මෙවැනි විශ්වාස භංගය දෝනාගෙන අපහසුතාවට පත් කරන්නේ නැතුව රජේ ගෙනියන්නව හොඳ වැඩවලට කමුනාසිලගේ සහයෝගය දෙනවා නම් මීට වඩා හොඳයි කියන එක මම විශේෂයෙන් මේ අවස්ථාව මතක් කරනවා. දැන් යම්කිසි වැඩපිළිවෙළක් ක්‍රියාත්මක කිරීමේදී ඒ ක්‍රියාත්මක කර යන වැඩපිළිවෙළ කලාපල් කිරීමේ වැඩපිළිවෙළ තමයි මම දැක්කේ මේ කාලය තුළ මේ අවුරුදු අතර තුළම ඒක තමයි දැක්කේ. යහපත් දෙයට කිසිම යහපත් ප්‍රතිචාරයක් කමුනාසිලගෙන් ලැබෙන්නේ නැහැ. අපි කරන ලද වැඩ මේ අවුරුදු හතර කාලය තුළ විශාල සංවර්ධන රාශියක් මේ රටේ කරලා තියෙනවා. ඒ වගේ මේ සිද්ධි මේ අප්‍රේල් 21 උණු සිද්ධියට වඩා කලින් සිද්ධි වෙලා තියෙනවා මේ රටේ. 71 කරල්ලක් ඇති වුණා. විශාල 20ක් වේ වුණා. 83 තව ප්‍රශ්නයක් ඇති වුණා. 88 තව ප්‍රශ්නයක් ඇති වුණා. ඉතින් මේ වගේ ප්‍රශ්න ඇති වෙලා යුද්ධයක් තිබුණා මේ රටේ. මේ වගේ දේවල් ඇති වෙලා ඇවිල්ලා තියෙනවා. ඉතින් මේක සුළු දෙයක් කියලා අපි සලකන්නේ නැහැ. නමුත් සමුනාසිලා හිතන්න ඕන මේ මුස්ලිම් සහෝදර ජනතාව අපි සහෝදරත්වයෙන් ජීවත් වෙන මේ රටේ. දෙවිඩ ජනතාවත් එක්ක අපි සහෝදර මේ රටේ ජීවත් වෙනවා. ඉතින් අපි සහෝදරත් ජීවත් වෙන මේ රටේ මේ වගේ ප්‍රශ්න ඇති වෙනකොට ඒ ප්‍රශ්න निराකරණය ගන්න අපි එකට එකතු වෙලා යම්කිසි වැඩපිළක් හදනවාද? එහෙම නැත්නම් ඒවා විනාශ කරන්න තව රට අරාජික කරලා ලෝකෙට මේ රට කොන්කර කරලා මේ රට කොන්කර කරන වැඩපිළකට යනවාද කියන එකයි මම විශේෂයෙන් මේ අවස්ථාවේ මතක් කරන්නේ. දැන් බහුවේ කාල පරිච්ඡේදය තුළ බහුවේ කාලය තුළ මහවැලි ගඟේ පායලාව පෙට්ටියක්. ඒ පෙට්ටිය පායලනකොට ඒ තොටුපළේ රෙදි සෝදගෙන නාන මීටිය කාන්තාවල් කීපයක්. සිංහල අය මුස්ලිම් අය. කණ්ඩායම් දෙකට බෙදිලා මේ පෙට්ටිය ඉල්ලුවා සිංහල අය. පෙට්ටිය ඇතුලේ ඉන්න අය ඇතුලේ තියෙන දේ ඉල්ලුවා මුස්ලිම් කාන්තාව. ඇරලා බලනකොට තිබ්බේ විසෝ බණ්ඩාර දේවිය වරලා පෙට්ටි ඇතුලේ පාකල්ලා එන වලකඳ තමයි තිබ්බ පෙට්ටි ඇතුලේ. ඒ වලකඳ උස්සලා ගෙනල්ලා තිබ්බ කහට වෙටි පල්ලිය. පල්ලිය තියලා ඒක වැඳුම් බිඳුම් කරනවා දැහද මුස්ලිම් කට්ටිය. සිංහල කට්ටිය තෙල් දෙට යනවා. ඉතින් මොකන්ද මේ වෙනස? එම නිසා සත්‍යවාදීන්ට දෙන්න ඕන දඬුවම් මුස්ලිම් සහෝදරොත් හැම කෙනෙක්ම එකතු වෙලා ඒ දඬුවම් දෙනවා. ඒකට කිසිම විදියට පැකිලෙන්නේ නැහැ අපිට. අපි සහෝදරත්වයේ මුස්ලිම් ජනතාවත් එක්ක මේ රටේ ජීවත් වෙලා තියෙනවා. අදත් මේ විදියට ජීවත් වෙනවා. ඒකේ කිසිම වෙනසක් නැහැ. එහෙමනම් මේ හොර තස්ත්‍රවාදී කණ්ඩායම් මෙතන තුරන් කරන්න දැන් විශාල වැඩපිළක් ආරක්ෂක හමුදාව, ඒ වගේම විවිධ හමුදාව, පොලිසිය මේ හැදියත් වෙලා ඒ බුද්ධ්‍යංශ ඉතා හොඳින් මේ වැඩ අතු කළා හොඳ තත්ත්වයකට ගෙනල්ලා තියෙනවා. ඉතින් ඒවට සමහර බාධක මතුණු නිසා තමයි මේ තත්ත්වය මේ දැති වෙලා තියෙන්නේ. ඒක කියලාම හොයන්න තේරී කාර්ය සභාවක් ඇති කරලා තියෙනවා. ඒ සභාවවත් මේ සමහරව පිළිගන්නේ නැහැ. එතෙන්ට එන්නේ නැහැ. එතන විතර සාකි දෙන්නේ. ඒක අපිට අවශ්‍ය විදිහට පත් කරගෙන අපි මෙතනින් නඩුවලහා විසඳලා අවසන් කළා අපිට සූජිතෝ එළියට දානවා කියන කතාවක් මෙතන ඇති කරලා තියෙනවා. ඉතින් ඒක
ගරුබන්තුමා ඔබතුමාට තව විනාඩි කාලයක්.
ඒක මේ රටට එහෙම යහපත් පණිවිඩයක් නේ කියන එක මම විශේෂයෙන්ම අවස්ථාව දක්වන්න ඕනේ. ඒ වගේම අපි දැන් විශේෂයෙන්ම අපි ආදර්ශයට ගන්න ඕන අපේ පක්ෂයේ සභාපතිතුමා කබිර රසිනතුමා. එතුමා මේ සිද්ධිය සම්බන්ධයෙන් සම්පූර්ණම ආරම්භයේ සිටම එතුමාගේ ලේකම්වරයා වෙඩි පහර ලක් වෙලත් ඒ කිසි දෙයකට පැකිලී එතුමා දීර්ඝ මුහුණ දීලා මේ කටයුතු වලට උදව්පකාර කරලා තියෙනවා. ඒ වගේම අනිකුත් අයත් එහෙමයි. ඉතින් හැම කෙනෙක්ම මේකට විරෝධය දක්වන හැම කෙනෙක්ම විරෝධයෙන් කටයුතු කරලා තියෙනවා. ඉතින් එහෙම තියෙද්දිත් අපේ රජයට විරුද්ධව මේ විශ්වාස භංග නෙවෙයි ඊට වඩා තවත් ලොකු දේවල් ගෙනාවත් අපි මේකට බය නැතුව මුහුණ දෙන්න බලාපොරොත්තු වෙනවා කියන එක විශේෂයෙන් මතක් කරනවා. ඒවට මුහුණ දීලා ජයග්‍රහණය කරා ගෙනියන්න අපි සියලු දායකට එකතු වෙනවා කියන විශේෂ මතක් කරමින් මේ රට ඉදිරියට ගෙනියන්න මේ රටේ තියෙන ප්‍රශ්න වලට මුහුණ දෙලා අපි රොපැලීව අපි ආණ්ඩු කාලය තුළත් ගැටතු කරනවා කියන මතක් කරමින්
ගරුවන්තුමා
අසම් කරන
ස්තුතියි. මීළඟට ගරු අන්නමලේ නදේශ සිය ශක්ති මන්ත්‍රීතුමා ඔබතුමාට විනාඩි 7ක කාලයක්
තියෙනවා. සභකි තලමෙදාංගන්ර කවුරු වරුපනවර්ගලේ மக்கள் விடுதலை முன்னணியினால் அரசாங்கத்துக்கு எதிராக கொண்டு வரப்பட்டிருக்கிற இந்த நம்பிக்கையில்லா தீர்மானத்திலே எனக்கும் உரையாற்றுவதற்கு சந்தர்ப்பம் கிடைத்தமைக்கு நன்றியை தெரிவித்துக் கொண்டு இந்த சபையில் மீண்டும் ஒரு நம்பிக்கையில்லா தீர்மான நாடகம் அரங்கேற்றப்படுகிறது. இந்த சபை அரசியல் நிர்ணய சபையாக மாற்றப்பட்டதும் பின்னர் புதிய அரசியல் யாப்புக்கான இடைக்கால அறிக்கை கையளிக்கப்பட்டதும் அதனைத் தொடர்ந்து இடம்பெற்ற நிகழ்வுகள் தமிழ் மக்களின் தேசிய இனப்பிரச்சினையை இழுத்தடிப்பதற்காக அனைத்து தரப்பினராலும் மேற்கொள்ளப்பட்ட திட்டமிட்ட நாடகம் என்பது தெளிவாகிறது. இதுவரை காலமும் இந்த நாட்டிலே மாறி மாறி ஆட்சி செய்து வந்த கட்சிகளும் அரசாங்கங்களும் ஆட்சியாளர்களும் தமிழ் மக்களின் நலனில் அக்கறை செலுத்த தவறிவிட்டனர் என்று சுய விமர்சனம் செய்து இந்த நாட்டில் இரண்டு பிரதான கட்சிகளும் இணைந்து நல்லாட்சி அரசாங்கம் என்ற பெயரிலே ஆட்சி அமைத்தனர். இதன் பயனாக சர்வதேச சமுதாயத்திடமிருந்து இந்த ஆட்சிக்கு நற்பெயர் கிட்டியிருக்கிறது. தமிழ் தேசிய கூட்டமைப்பின் ஆதரவும் வழங்கியிருந்தது. ஆனால் கடந்த 4.5 வருட காலம் பகுதியிலே இந்த அரசாங்கம் நமது தேசிய இனப்பிரச்சினையை தீர்ப்பதற்கு இதே சுத்தியோடு செயல்படவில்லை என்பதை இங்கே சுட்டிக்காட்ட விரும்புகின்றேன். தமிழ் தேசிய கூட்டமைப்பின் நிபந்தனையற்ற ஆதரவை பெற்றுக்கொண்ட இந்த அரசாங்கம் கடந்த ஆட்சியாளர்களை காப்பதிலும் தமிழர்களின் தேசிய இனப்பிரச்சினையை இழுத்தடிப்பதிலுமே இன்னமும் குறியாக இருக்கிறது. அரசாங்கம் நாட்டு மக்களுக்கும் குறிப்பாக தமிழ் மக்களுக்கு வழங்கிய வாக்குறுதிகளுக்கு அமைய பெற்றுக்கொண்ட மக்களின் ஆணையில் இருந்து விலகி சென்றுள்ளது. அதனை போன்று புதிய அரசாங்கத்தின் ஊடாக புதிய அரசியல் யாப்பு தயாரித்து தமிழ் மக்களின் தேசிய இனப்பிரச்சினைக்கு நிரந்தர அரசியல் தீர்வை பெற்றுக் கொடுப்போம் என்று வாக்குறுதி அளித்து தமிழ் தேசிய கூட்டமைப்பு தமிழ் மக்களின் வாக்குகளை பெற்றுக் கொண்டது. நாளாந்த பிரச்சினை தொடக்கம் அரசியல் தீர்வை அனைத்தையும் பெற்றுக் கொள்வதற்கு அரசாங்கத்துக்கு உரிய அழுத்தங்களை பிரயோகிக்க தவறி அதுவும் மக்களின் ஆணையை மீறியுள்ளது. சமஸ்டி தீர்வை பெற்றுக் கொடுப்பதாக கூறி மக்களின் ஆணையை பெற்றுக் கொண்ட தமிழ் தேசிய கூட்டமைப்பு கம்பர்லியா பணி அபிவிருத்தி போன்ற அற்ப சொற்ப சலுகைகளை பெற்று இந்த அரசாங்கத்துக்கு தொடர்ந்து முண்டு கொடுத்து வருகின்றது. கடந்த ஆண்டின் இறுதிப்பகுதியில் பிரதமருக்கு எதிரான நம்பிக்கையில்லா பிரேரணை மீதான வாக்கெடுப்புக்கு முன்னர் நாம் சில கோரிக்கைகளை முன்வைத்தோம். பிரதமரும் அதனை தனது செயலாளருக்கு அனுப்பி உரிய நடவடிக்கை எடுக்குமாறு கூறியிருந்தார். நான் குறிப்பிட்ட எந்த விடயத்தையும் பிரதமர் நிறைவேற்றாததுடன் தனது பதவி காப்பாற்றப்பட்டதன் பின்னரே திருகோணமலை மாவட்டத்திலும் கன்னியா வெந்நீரூற்று மற்றும் முல்லத்தீவினுடைய நீராவிப்பட்டி பிள்ளையார் ஆலயம் ஆகியவற்றின் புத்தர் சிலையை வைத்து அதனை வலுக்கட்டாயமாக பௌத்த சமய வழிபாட்டாக மாற்றும் நடவடிக்கை மேற்கொள்ளப்பட்டுள்ளது. அரசியல் கைதிகளின் விடுதலை, காணாமல் ஆக்கப்பட்டோருக்கான பொறுப்புக்கூறல், காணிகளை விடுவித்த தொடர்பில் விரைந்து நடவடிக்கை மேற்கொள்ளல் போன்ற விடயங்களை நாம் சுட்டிக்காட்டிய போதும் தான் ஆவண செய்வதாக பிரதமர் உறுதியளித்திருந்தார். ஆனால் அவை எதுவுமே நடைபெறவில்லை. அரசியல் கைதிகளின் விடயத்தில் ஒருவித அணுகுமுறையும் தனது பாதுகாப்பு தரப்பின் விடயத்தில் இன்னுமொரு அணுகுமுறையும் இந்த அரசாங்கம் கடைபிடிக்கின்றது. முன்னர் குற்றம் உழைத்தவர்கள் எத்தகைய பதவியில் இருந்தாலும் அவர்களை சட்டத்தின் முன் நிறுத்தி தண்டனை பெற்றுக் கொடுப்போம் என்று கூறியவர்கள் பின்னர் ஒரு சிப்பாய கூட சட்டத்தின் முன் நிறுத்த இடமளிக்க மாட்டோம் என்று தெளிவாக கூறி வருகின்றனர். அதனையே நடைமுறைப்படுத்தவும் செய்கின்றனர். எனவே எமது மக்களுக்கான நீதி உள்நாட்டில் கிடைக்காது என்பது தற்பொழுது திட்டவட்டமாக நிரூபிக்கப்பட்டுள்ளது. அரசியல் தீர்வு விடயத்திலும் இதே சுத்தியுடன் செயற்படுவதாக தெரியவில்லை. இன்னும் சொல்லப்போனால் இது சிங்கள நாடு என்றும் ஏனியவர்கள் அவர்கள் தயவிலே தங்கியிருக்க வேண்டியவர்கள் என்றும் பௌத்த பிக்குகள் பிரச்சாரம் செய்கின்றனர். அவர்களின் பிரச்சாரத்துக்கு இன்று வரை இந்த அரசாங்கம் பதில் வழங்கவில்லை. வடக்கு கிழக்கு அபிவிருத்தி தொடர்பிலே நாம் முன்வைத்த சில நல்ல திட்டங்களை கூட இந்த அரசாங்கம் முன்னெடுக்க விரும்பவில்லை. கடந்த முறை பிரதமரை ஆதரிப்பதற்கான நானும் எனது கட்சியின் தலைவரும் முன்வைத்த நிபந்தனையின் பின்னரே தமிழ்த் தேசிய கூட்டமைப்பினரும் சில கோரிக்கைகளை முன்வைத்திருந்தனர். தமிழ்த் தேசிய கூட்டமைப்பின் வழங்கிய ஆதரவினாலேயே இன்று இந்த அரசாங்கம் இன்னும் பதவியில் தொடர முடிகிறது. ஆனால் அவர்களின் ஆதரவை பெற்றுக்கொண்டு பிரதமரும் அவரது தலைமையிலான அமைச்சர்களும் எமது பிரதேசங்களில் மேற்கொள்ளப்பட்ட திட்டமிட்ட சிங்கள குடியேற்றங்களையோ அல்லது வலுக்கட்டாயமாக பௌத்த மயமாக்கலையோ அல்லது அரசாங்கத்தின் திணைக்களங்களினால் மேற்கொள்ளப்படும் காணி அபகரிப்புகளையோ தடுக்க முடியாதவர்களாகவே உள்ளனர். இந்த நிலையிலே இந்த அரசாங்கம் தொடர்ந்து பதவியில் இருந்தால் என்ன, இல்லாவிட்டால் என்ன என்ன, எமது பிரதிநிதிகளின் ஆதரவை பெற்றுவிட்டு எமது மக்களின் நலனில் அக்கறை செலுத்தாத அரசாங்கத்தை ஏன் நாம் காப்பாற்ற வேண்டும்? கடந்த ஜனாதிபதி தேர்தலின் போது பொது தேர்தலின் போதும் நல்லாட்சி ஊடாக நாட்டில் அனைத்து பிரச்சனைகளுக்கும் தீர்வு காணப்படும் என்றும் அனைவரும் நாட்டு பற்றுடன் ஒன்றிணைந்து நாட்டை கட்டியெழுப்புவோம் என்று வாக்குறுதி அளிக்கப்பட்டது. ஆனால் கடந்த ஆட்சியாளர்களையும் படையினரையும் காப்பாற்றிவிட்ட திருப்தியிலே நீங்கள் தனித்தனியாக பிரிந்து நின்று இந்த நாட்டிலே புரியோடி போயுள்ள தேசிய இனப்பிரச்சினைக்கான தீர்வை புறக்கணிக்க முயல்கின்றீர்கள். இரண்டு பிரதான கட்சிகளும் இணைந்து நீடித்து நிற்கக்கூடிய அரசியல் தீர்வை முன்வைக்க வேண்டும் என்பதற்காகவே நாமும் எமது வாக்கினை உங்களுக்கு பெற்றுக் கொடுத்தோம். ஆனால் நீங்கள் உங்கள் நலனில் மட்டுமே முக்கியத்துவம் அளித்து நாட்டை பற்றியும் விளிம்பு நிலையில் இருக்கும் தமிழ் தேசிய இனம் பற்றியும் அக்கறையில்லாமல் இருக்கின்றீர்கள். எனவே நீங்கள் பதவியில் இருப்பதும் இல்லாமல் இருப்பதும் எங்களை பொறுத்தவரை ஒன்றே. இந்த அரசாங்கத்தை காப்பாற்ற வேண்டிய எந்த ஒரு தேவையும் எமக்கில்லை. இந்த சபையிலே பதிவு செய்ய விரும்புகின்றேன், தமிழ் மக்களின் பிரச்சனைகளை தீர்ப்பதாக கூறி ஆணையை பெற்றுக் கொண்ட எவரும் இந்த அரசாங்கத்தை ஆதரித்து வாக்களிக்க மாட்டார்கள் என்று நான் நினைக்கிறேன். அப்படி வாக்களித்தால் அவர்களுக்கு வேறு தேவைகள் இருப்பதாகவே பொருள்படும் என்று கூறி விட
வருகின்றேன்.
சபைக்கு தலைமை தாங்கும் உறுப்பினர் அவர்களே, அரசாங்கத்துக்கு எதிராக மக்கள் விடுதலை முன்னணியினால் முன்வைக்கப்பட்டிருக்கும் நம்பிக்கையில்லா பிரேரணை மீது உரையாற்றுவதற்கு வாய்ப்பளித்தமைக்காக முதலில் உங்களுக்கு நன்றி தெரிவித்துக் கொள்ள கடமைப்பட்டிருக்கிறேன். குறிப்பாக இந்த நம்பிக்கையில்லா பிரேரணை என்பது ஏப்ரல் மாதம் 21ஆம் தேதி இடம்பெற்ற ஈஸ்டர் தாக்குதல் சம்பவத்துடன் தொடர்புடையதாக அது தொடர்பான தகவல்கள் உளவுத்துறையினருக்கு தெரிந்திருந்த போதும் கூட அது பற்றிய உரிய நடவடிக்கை எடுக்கவில்லை என்ற காரணத்தை காட்டி அரசாங்கத்துக்கு எதிராக இந்த பிரேரணை முன்வைக்கப்பட்டிருக்கிறது. குறிப்பாக இது தொடர்பாக அந்த சம்பவம் இடம்பெற்ற அடுத்தடுத்த வாரங்களிலேயே பல கதையாடல்கள் இடம்பெற்ற நிலையில் தேசிய பாதுகாப்புக்கு பொறுப்பான ராஜாங்க அமைச்சர் பொதுவாக தேசிய ரீதியாகவே நாட்டில் பொதுமக்களிடம் மன்னிப்பை கோரியிருந்தார். அத்தகைய ஒரு அசம்பாவிதம் இடம்பெற்றது சம்பந்தமாக அல்லது கவனையின காரணமாக அது இடம்பெற்றதன் காரணமாக அது உண்மையிலேயே ஏற்றுக்கொள்ள முடியாத ஒன்று. உளவுத்துறையை நாங்கள் இன்று குற்றம் சாட்ட முடியாது, உளவுத்துறை தெரிந்து அறிக்கையிட்டிருக்கிறது. அது தொடர்பாக அதிகாரமிக்கவர்கள், யாருக்கு அந்த அதிகாரம் இருக்கிறதோ அந்த அதிகாரமிக்கவர்கள் உரிய நடவடிக்கை எடுக்காத சந்தர்ப்பத்திலேயே நாங்கள் பல உயிர்களை காவு கொள்ள நேர்ந்திருக்கிறது. இன்று அந்த உயிர்கள் காவு கொள்ளப்பட்ட சம்பந்தமாக இந்த தாக்குதலுடன் சம்பந்தப்பட்டவர்கள் முஸ்லீம் தரப்பினர் என்கின்ற காரணத்தினால் முழு முஸ்லீம் சமூகத்தையும் கைகாட்டுகின்ற ஒரு பக்கம் இருக்கிறது. அதனை நாங்கள் வன்மையாக கண்டிக்க வேண்டியிருக்கிறது. அதே நேரம் பாதிக்கப்பட்டவர்கள் கிறிஸ்தவர்கள் என்கின்ற அடிப்படையில் அது மத ரீதியாகவும் அவ்வாறு பார்க்கப்படுகிறது. இதற்கெல்லாம் அப்பால் இன்னும் ஒரு பக்கமும் இருக்கிறது. இந்த தாக்குதலில் அதிகமாக உயிரிழந்தவர்கள் தமிழர்கள் என்பது பெரிதாக பேசப்படாமல் இருக்கிறது. அந்த பக்கமும் நாங்கள் பேசப்பட வேண்டிய நினைக்கிறோம். அந்த வகையில் தமிழர்கள் மிக பொறுமைசாலிகளாக இதனை அவதானித்தவர்களாக இருந்து கொண்டிருக்கிறார்கள். காரணம், அவர்களுக்கு கசப்பான அனுபவம் கடந்த காலங்களிலே இருந்திருக்கிறது. இந்த நாட்டிலே தொடர்ச்சியாக இடம்பெற்று வந்த உள்நாட்டு யுத்தத்தில் பாதிப்படைந்தவர்கள் என்ற வகையில் அதனோடு பல பாதிப்புக்குள்ளானவர்கள் வகையில் இன்னும் ஒரு யுத்தத்தையோ இன்னும் ஒரு அத்தகைய சூழ்நிலையோ அவர்கள் எதிர்கொள்ள தயாரானவர்களாக இருக்கவில்லை. இந்த நிலையில்தான் இந்த தேசிய ரீதியாக மன்னிப்பு கேட்டிருக்கக்கூடிய நிலையில் நாட்டிற்கு 2015ஆம் ஆண்டுக்கு முன்பதாக இருந்த சூழலில் இருந்து 2015க்கு பின்னர் பல ஜனநாயக சந்தர்ப்பங்கள் ஏற்படுத்தி கொடுக்கப்பட்ட நிலையில் அந்த ஜனநாயக சந்தர்ப்பத்தை தனதாக்கி கொண்ட தனது வசமாக்கி கொண்டவர்கள் அதற்கு ஏற்றாற்போல் தங்களது திட்டத்தை நிறைவேற்றியுள்ள நிலையில் தேசிய ரீதியாக இவ்வாறு எதிர்கொள்வது என்பது சம்பந்தமாக நாங்கள் பார்க்க வேண்டியிருக்கு. இந்த நிலையில் தான் இன்று இந்த நாட்டிற்கு தேவையானது நம்பிக்கை இல்லாதவர்கள் யாரென அடையாளம் காணுவதா அல்லது மக்கள் யார் மீது நம்பிக்கை கொள்வது என்பதை அடையாளம் காண்பதா என்பதான பிரச்சனை. யாரை நாங்கள் நம்பிக்கையோடு அடையாளம் காணப்போகிறோம்? அந்த வகையில் நம்பிக்கையில்லா பிரேரணையை முன்வைத்திருக்கக்கூடிய மக்கள் விடுதலை முன்னணியினர் இன்று நாட்டு மக்கள் எதிர்நோக்கி இருக்கும் நம்பிக்கைக்குரியவர்களை அடையாளம் காட்டுவதில் அக்கறை செலுத்துவது மிக முக்கியம் நினைக்கிறேன். அவர்களால் வெளியிடப்பட்டிருக்கும் நாட்டின் முன்வைக்கின்ற விசேட ஆலோசனைகள் என்கின்ற இந்த கையேடு இந்த ஈஸ்டர் தாக்குதலுக்கு பின்னதாக முன்வைக்கப்பட்டிருக்கிறது. இதில் பல்வேறு விடயங்கள் குறிப்பிடப்பட்டிருக்கின்றன. ட்ரூத் அண்ட் ரிகன்சிலேஷன் கமிஷன், உண்மையை கண்டறியும் ஆணைக்குழு சம்பந்தமாக அவர்கள் பரிந்துரைக்கிறார்கள். கமிஷன் அகேன்ஸ்ட் டிஸ்கிரிமினேஷன் என்பது சம்பந்தமாக பாகுபாட்டுக்கு எதிரான பிரேரணைகள் என பல விசில் ப்ளோவர் ஆக்ட், ஆன்டி ஹேட் ஆக்ட் என பல்வேறு சட்டங்கள் சம்பந்தமாக எல்லாம் இதில் முன்வைக்கிறார்கள். நானும் இதனை வாசித்தவன் என்ற வகையில் இதில் பல முற்போக்கான அம்சங்களை பார்க்கிறேன். இருந்த போதும் கூட இத்தகைய ஒரு ஈஸ்டர் தாக்குதல் தான் இந்த நாட்டில் முதல் முதலாக நடந்த அசம்பாவித சம்பவம் அல்ல. இதுபோல கடந்த காலங்களில் பல சம்பவங்கள் இடம்பெற்றிருக்கின்றன. எனவே ஒரு சம்பவத்திற்கு மாத்திரம் உரித்த ஆலோசனையாகவும் பதிலுரையாகவும் இல்லாது மக்கள் மயப்பட்ட மக்கள் விடுதலை முன்னணி போன்ற கட்சியினரிடமிருந்து இவ்வாறான சந்தர்ப்பம் ஒன்று அல்லாமல் இலங்கை நாட்டில் அனைத்து மக்களும் ஒன்று சேர்ந்து வாழ வேண்டும் என அவர்கள் குறிப்பிடுகின்ற இந்த கையேட்டிற்கு குறிப்பிட்டுள்ளவாறு அதற்கேற்றவாறு பொதுவெளியில் நம்பிக்கை தரக்கூடிய அரசியல் ஒன்றை கட்டி எழுப்புவதற்கான இந்த இத்தகைய சம்பவங்களுடன் தொடர்புடையாது பொதுவான அரசியல் நிகழ்ச்சியினருடன் கூடிய விடயத்தை மக்கள் முன்வைக்க வேண்டும் என்ற வேண்டுகோளை விடுத்து இந்த வாய்ப்புக்கு நன்றி கூறி விடைபெறுகிறேன். நன்றி, வணக்கம்.
சுதி மீனங்கட்ட கரு சிசிர ஜெயக்கொடி மந்திரித்துமா புத்தி அத்தகாலி
புலசனை கரு மந்திரித்துமணி அப்படிதான் நான் அத்தவசே விசுவாச வங்கி யோஜனாவா ஜனதா வித்து பிரமணு தீனவா මේ විශ්වාස භංග යෝජනාවේ අන්තර්ගත කරුණු අපි සියලු දෙනා දන්නවා. ජාතික ආරක්ෂාව පිළිබඳ ප්‍රශ්නේ මෙහිදී අන්තර්ගත කරුණු දන්නවා. ඒ වගේම මේ න්‍යාය පත්‍රයට ඇතුළත්ව ඇති බව අපි දන්නවා. ඒ වගේම මේ විවාදයට ගන්නා දින පිළිබඳ නියම කරලා තියෙන බව අපි දන්නවා. ඒ නිසා සාමාන්‍ය පාර්ලිමේන්තු සම්ප්‍රදාය අනුව විශ්වාස භංගයක් ගෙනෙන කාර්ය පටිපාටි අනුගමනය කරලා තියෙනවා. නමුත් මහින්ද රාජපක්ෂ මැතිතුමාගේ කෙටි කාලීන ආණ්ඩුවට එරෙහිව ජනතා විමුක්ති පෙරමුණේ විජිත හේරත් මන්ත්‍රීතුමා ගෙන ආපු විශ්වාස භංග යෝජනාව අපිට මතකයි. න්‍යාය පත්‍රය සඳහන් වුණේ පක්ෂ නායක කමුටුවක සාකච්ඡා කළේ නැහැ. නිසි ක්‍රමවේදයක් යටතේ ඡන්ද විමසුවේ නැහැ. අන්තර්ගත කරුණු පිළිබඳ පාර්ලිමේන්තුව දැනුවත් කළේ නැහැ. විතේර මන්ත්‍රීතුමා අපි දැක්කා කොළ ටිකක් උස්සන් ආවා අර බටහිර තානාපති කාර්යාලවල නිලධාරීන් අත්පුඩි ගහද්දි දුවගෙන ඇවිල්ලා මොකද්ද මන්ද කොලයක් පෙරලගෙන අර සුමන්දිර මන්ත්‍රීතුමාත් එක්ක කතානායකතුමා අතර පත් කළා. හැබැයි එදා අපි දැක්කා සබ් ලෝක ඉතිහාසයේ ප්‍රථම වතාවට පාර්ලිමේන්තුවක කතානායකවරේ සබ්දේ මත ඡන්දයක් ගණනය කරලා විශ්වාස භංගයක් දින්නවයි කියලා ප්‍රකාශයට පත් කළා. ඉතින් ඒ නිසා එක පැත්තකින් අපි සන්තෝෂ වෙනවා රජයට එවලේ මහින්ද රාජපක්ෂ මැතිතුමාගේ ආණ්ඩුවට එරෙහිව කඩුමුඩියේ විශ්වාස භංග යෝජනාව ගෙනල්ලා ඒ ආණ්ඩුව ගෙදර යවුව පිළිවෙලට නොවි හැබැයි යවුවා. මේ අනුගමනයේ ක්‍රියාදාමයේ සම්බන්ධයෙන් එක පැත්තකින් කැමැති. හැබැයි මේ දෙබිඩි රංගනයක් බව නම් අපිට ඉතාම පැහැදිලි. එදා පාර්ලිමේන්තුව විසුරුවා හැරලා නැවත ඡන්දයක් ලබාගෙන මේ රටට ඇතිවෙන විනාශය වළක්වන්න පුළුවන්කම තියෙද්දි ඒ විනාශයට හවුල්ෙච්ච දේශපාලන ව්‍යාපාරයක් මේ විශ්වාස භංගය ගෙනේම දේශපාලන සර්දමක් ලෙස අපි සලකනවා. ඊළඟට අලුත් කරුණු පැහැදිලි කිරීම අවශ්‍ය නැහැ. මේ පාස්කු අප්‍රේල් 21 ප්‍රහාරය වග උත්තර කාර්යය පිළිබඳව කාගේ නිර්වත ජනාධිපතිවරයාගේ අගමැතිවරයාගේ කැබිනට් මණ්ඩලයේ නිර්වත එළිවෙලා ඉවරයි. අපි දන්නවා කාත්තංගුඩිය අල්ලාජ් අබ්දුල් ජහීර් සංගමේ මෞලවි මොහමඩ් සහිලාන් කියනවා සහරාංගේ රාජ්‍ය විරෝධී දේශන සාක්කි ඇතිව සියලු ක්‍රියාකාරකම් පිළිබඳව ජනපතිට අගමැතිට පොලිස්පතිට ඉදිරිපත් කළ පිළිතුරක්වත් ලැබුණේ නැහැ කියලා. දෙදස් දහනවේ ජුනි මස දහනවේනි බදාද අදිවෙනි පුවත්පතේ සාහරාංගේ ක්‍රියාකාරීත්වය ගැන මෙවැනි මරාගෙන මැර ප්‍රහාරයක් එල්ල කරන බව ඔවුන්ගේ හැඳුනුම්පත් දුරකථන අංක අපරාධ කරන බව මේ ජනාධිපතිතුමාටත් අගමැතිතුමාටත් පොලිස්පතිතුමාටත් අනිකුත් රජයේ නිලධාරීන්ටත් දැනුවත් කරලා තියෙද්දි මේ ඇමති මණ්ඩලයත් මේ ආණ්ඩුවත් මේ රටේ ජනයාට ආරක්ෂාව සලසන්න හැකියාවක් නැති බව පෙනියනවා. ඒ නිසා ආණ්ඩුව දුර්වල බව ජාතික ආරක්ෂාව විහිළුවට ලක් කර ඇති බව අපිට ඉතාම පැහැදිලිව පේනවා. ඒ නිසා ආණ්ඩුවට මේ හැම දෙයක්ම විහිළුවට පත් වෙලා තියෙන්නේ. අපි දන්නවා අගමැතිතුමා මේ රටේ සුප්‍රකට මහ බැංකු බැඳුම් කර හොරකම සිද්ධ වෙච්ච වෙලාවේ ප්‍රකාශ කරේ මොකද්ද? ආ බොන්ඩ්. මේක ජේමිස් බොන්ඩ් වගේ තමයි කිව්වා. බොන්ඩ් ගැන කතා කළේ එහෙමයි. හැබැයි අපි අද දන්නවා ඒ මහ බැංකු බැඳුම් කර හොරකමෙන් මේ රටට වෙච්ච රුපියල් කෝටි ලක්ෂක පාඩුව මං ගණන් හදුවා ගරු මූලාසනයේ සභාපතිතුමනි මත්තල ගුවන් තොටි පළාත් එවැගේම සූර්යවැව ක්‍රීඩාංගණයත් කොළඹ කටුනායක අධිවේගී මාර්ගයත් හදන්න පුළුවන්කම ලැබෙනවා මහා බැංකුවේ හොරකම් කරපු මුදල් ප්‍රමාණය මේ රටේ තිබුණා නම්. මම මේ සංඛ්‍යාත්මකව විද්‍යාත්මකව ගණන් හදලා කියන්නේ මේ රටේ ආවස්තික රටට වෙච්ච බරපතල ආර්ථික විනාශය ආර්ථික වශයෙන් ගන්නේ කළොත් මහා බැංකුව බැඳුම් කර හොරකමේ මුදලෙන් කොළඹ කටුනායක අධිවේගී මාර්ගයට ගිය වියදමත් මත්තල ගුවන්තොටුපළට යන වියදමත් ඒ වගේම හම්බන්තොට සූර්යව ක්‍රීඩාංගණයට යන වියදමත් හා සමානයි. ඒ නිසා ඒවා රටට ඉතුරු වෙලා තියෙනවා. රටට දැන් හෙන ගහලා තියෙනවා රටේ ජනතාවට මේ කරපු විනාශය ඉඳන්. ආණ්ඩුව ප්‍රචාරක ව්‍යාපාරයේ ශීඝ්‍ර කරලා තියෙනවා. ජනාධිපති අපේසකයෝ මිනිස්සුන්ට විහිළු සපේපින් රටේ ජනතාව බඩගින්නින්
දෙද්දී
ප්‍රචාරක වැඩපිළිවෙලට මුදල් වෙන් කරනවා. සමෘද්ධි ආධාර දෙන්න ලක්ෂ 3000යි ප්‍රචාරක වැඩේට. ප්‍රචාරක වැඩේට ඉතර එන්ටර්ප්‍රයිස් ශ්‍රී ලංකා සහ ගම්පෙරළියට කෝටි 49යි. ඒ කියන්නේ ලක්ෂ 4900යි. ඊළඟට අපි දන්නවා පණ්ඩරය කියලා ඉන්න හිටින තැනක්, ඉන්න හිටින රටක්, කණ්ඩ බොණ්ඩ දෙයක් නැහැ මේ රටේ. ඉන්න හිටින්ද හිතෙන්නේ. හැබැයි චම්පිකරණෝ කැමතුමාගේ අමාත්‍යාංශයේ මිලියන 100යි ලක්ෂ 10යි ප්‍රචාරක වැස්සවෙන්තුව මේ මුළු මුදල එකට එකතු කළොත් මේ මුළු මුදලෙන් අපිට පුළුවන්කම ලැබෙනවා නෙළුම් කුළුණ සම්පූර්ණයෙන්ම හදන්න අවශ්‍ය මූලික වියදම මේ මුළු මුදලෙන්. ඒ නිසා මේ මුළු රටම විනාශයට පත් කරමින් විහිළුවක් කරමින් මේ ආණ්ඩුව තවදුරටත් ඉන්නේ නැතුව මේ රටින් මේ ආණ්ඩුව දෙයියනේ කියලා පිටත් වෙන්න කියන ඉල්ලීම අපි කරනවා.
ස්තුතියි.